ઈશ્વરની કૃપા અને તમારો આશીર્વાદ એક એક શબ્દની અંદર ગાંભીર્ય છે અને ગંભીરતામાં એનું વ્યક્તિત્વ દર્શાતું હોય છે. મુખમંડળ ગંભીર સ્મિત ભર્યું, કેટલો સરસ ભાવ છે. હાસ્ય છે પણ એમાં ગાંભીર્ય છે. કોઈ પણ વ્યક્તિ એના હાવભાવની અંદર સ્થિરતા અને ગંભીરતાના દર્શન થાય ત્યારે સમજવાનું કે આ કોઈ પીડ વ્યક્તિ છે, આ કોઈ સમજવું છે. અહિયાં કૌશલ્યામાં બોલી રહ્યા છે કે ઈશ પ્રસાદ, અરે એમ માનો આ તો ભગવાનની કૃપા દયા છે અને તમારા આશીર્વાદ. સામા માણસને આદર આપી દેવો, કેવો ખુલ્લો આદર આપી દેવો, તો અવશ્ય સામા માણસને પણ સદભાવ જાગ્રત થાય જ. કેટલો સરસ વિવેક અને ભાવ, આશીષ તો મારી. આવડા મોટા છે, રાજમાતા છે, છતાંય બીજાની સામે પહેલા ઝૂકી જતા સહેજ પણ ખચકાતા નથી. આ તો ભગવાનની કૃપા અને તમારા આશીર્વાદ એ કઈ આજે કઈ આટલું સારું થયું છે. કેટલો સરસ ભાવ. સાસરી જે દાદાજી હતા એમનું આટલું મોટું વ્યક્તિત્વ હતું, આટલા વિદ્વાન હતા, પીઢ પણ હતા, છતાંય કોઈ નાના માણસની આગળ સૌથી પહેલા હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કહેવામાં સહેજ પણ વાર ન લગાડે. નહીતર રાહ જુએ, પેલો માણસ મને કહે છે, હાથ જોડે છે, પછી હું કહું. આ એ વ્યક્તિની ઊંચાઈ બતાવે છે કે તમે માનની અપેક્ષા રાખો છો પણ માન આપી દેશો ને તો આપોઆપ જ અમાની માન દો. માન્ય હોવા છતાંય અમાની બનીને માન આપ્યા જ કરે. લોકસ્વામી આવડો મોટો એ પોતાના ભક્તને આદર માન આપી દે. કૌશલ્યાજી પણ આટલી ઊંચાઈ હોવા છતાંય બધાને સામેથી ચાલીને કહ્યું કે આશીષ તો મારી, આપના આશીર્વાદ છે અને ભગવાનની કૃપા છે કે મારા ઘરના મારા ચારેવ પુત્રો અને આપની ચાર દીકરીઓ એટલે કે અમારી પુત્રવધુઓ દેવસરી બારી ગંગાજળ છે અમારા ઘરના. આ ગંગાજળ છે, આપણે ઘરમાં ગંગાજળ તો રાખીએ છીએ કેટલા સદભાવપૂર્વક પવિત્રતાથી. તો આ તો પોતાના ચારે સંતાનોને મારા ઘરનું તો આ ગંગાજળ છે. સુત બધું સુનૈનાજીને કહે છે, સુનૈનાજી આપના આશીર્વાદ ને જુઓ તો ખરા, આ ચારે આપની દીકરીઓ અમારી પુત્રવધુઓ એ પણ ગંગાજળ જેવી છે. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિના સદગુણ હોય અને એ સદગુણ કહેવા અને સાંભળવામાં આનંદ આવે જ. આપણને કેટલો આનંદ આવે છે કૌશલ્યમાંની આટલી ઊંચાઈ, અને જો આપણામાં એવા એક પણ એકાદ બે સદગુણ હોય તો કોઈ બીજી વ્યક્તિને આપણા પ્રત્યે પણ સદભાવ કેવો થાય. અને આપણા સદગુણ કોઈ કહેતો હોય કે આપણને સાંભળવા મળતા હોય તો કેટલો આનંદ થાય. આ વસ્તુ આપણે તો શાસ્ત્રોના અભ્યાસ કરીએ છીએ, શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ, એનું પઠન કરીએ છીએ, પણ આપણા વર્તમાન જીવનની અંદર પણ આવું કંઈક સારું સ્વીકારી લેવાની જે આવડત કે જે તૈયારી હોય એમાં જ આપણી શોભા અને એ જ જીવનદીપ છે. આપણી ભૂલો પણ મળશે, જડશે અને સુધરશે પણ ખરી. પણ જયારે આવા શાસ્ત્ર ગ્રંથોને સાંભળીએ, એનો પાઠ કે નિત્યનિયમ કરીએ, તો એમાંથી આ બધું જડે. શાસ્ત્ર ગ્રંથો તો રત્નોની ખાણ છે, અઢળક રત્નો ભરેલા છે. જેમ ખાણમાંથી મળે એમ શાસ્ત્ર ગ્રંથોની અંદરથી જેટલા રત્નો શોધવા હોય એટલા શોધી શકો છો, મેળવી શકો છો. કેટલા કેરેટનું છે એ આપણે વિચારવાનું કે આ સદગુણ નો હીરો મળ્યો કેટલા કેરેટનું હશે, આ રત્ન છે કેટલી કિંમતનું હશે, એનું કેરેટ કેટલું હશે, એ તો આપણે પોતે સમજવાનું. પણ શાસ્ત્ર ગ્રંથો આપણને આટલું અઢળક આપવા બેઠા છે, આપણે એમાંથી કેટલું સમજી શકીએ છીએ, કેટલા કેટલું સાચું છે એને જાણી શકીએ છીએ, એ પ્રમાણે એમાંથી લઈ શકાય છે જીવનમાં ઉતારવા માટે કે એને ધારણ કરવા માટે. આ પ્રમાણે જે કથાઓ સાંભળવા કે કથાના આયોજનોનું પાછળનું કારણ શું, આટલો બધો ખર્ચો કરે બસ આ વાતો સાંભળવા માટે? એમ તો ઘરના ઓટલે બેઠા બેઠા વાતો તો સાંભળીએ જ છીએ ને. આટલા ખર્ચા કરવાની કઈ જરૂર આયોજનની? લાખો ખર્ચો થતો હોય પણ એની અંદરથી એ સાંભળીને પણ, વ્યક્તિ એક બોલતી હોય અને સાંભળનારા હજારો અસંખ્યમાં બેઠા હોય, પણ એની પાછળનો ઉદ્દેશ એક. ચાલો વર્તમાન જીવનને આ કોઈક માંડવે બેસી બે સારી વાતો સાંભળી એને શાંત કરીને કંઈક સારી રીતે જીવી શકીએ, જીવનને સુધારી શકીએ. તો આટલા સરસ ભાવો વ્યક્તિ પોતાનામાં સ્થાપે અને એને વ્યક્ત થવા દે તો બીજાને ઉપયોગમાં પણ આવે, બીજાના જીવનને ઘડવાની અંદર પણ એ જ વસ્તુ કામ લાગે. નમ્રતા ને વિવેક કેટલો ઊંચો છે. આપણે જયારે શાસ્ત્રીજીને યાદ કરીએ ત્યારે એમની પાસે તો આવા નમ્રતાના વિવેકના પાઠ ભણવાના મળતા. જયારે જયારે એમના સાનિધ્યમાં બેસીએ ત્યારે એમની પાસેથી વિવેક શું છે, નમ્રતા શું છે એ શીખવાનું મળે. અને આટલા બધા મોટા ને વિદ્વાન છતાં એટલો બધો આદર આપી દે કદાચ સંકોચ થાય. તુલસીજીએ પણ એ બાબતની અંદર ઉલ્લેખ કરેલો છે કે આપ અધિક આદર આપી રહ્યા છો અને મને સંકોચ થાય છે. વાલ્મીકીજી આગળ ભગવાને પોતે જ કહ્યું કે આપ તો ઋષિ છો વાલ્મીકિ, મને સંકોચ થાય છે આપ આદર આપી રહ્યા છો. તો આવા સદગુણોના ભાવ જ્યારે ખીલેલા દેખાય કોઈ પણ વ્યક્તિની અંદર, કોઈ પણ માણસમાં, ત્યારે એવા મારામાં ક્યારે ખીલશે એવો ભાવ જાગૃત થાય. અને સંકલ્પ કરો, દ્રઢતા રાખો એમાં, તો ક્યારેક એવા સદગુણના પુષ્પો આપણામાં પણ ખીલે. ભક્તિ કરવી છે, ભગવાનને અરજી કરીએ, પ્રાર્થના કરી કે ભગવાન મારી સામું જોજો અને પ્રણત જનમના અભિષ્ટદમ નિત્ય મીળે, આપને નિત્ય વંદન કરનારનું ઈચ્છિત વાંછિત આપો છો. તો આપણે વાંછિત કેવું ઈચ્છીએ કે મહારાજ સદગુણ આપજો, સદાચાર આપજો, સંયમ આપજો ને, અંતર્મુખતા આપજો ને. તો રોજની પ્રાર્થના અંતરમાંથી નીકળી રહી છે જે મહારાજના એ સંયમ સદાચાર ને તપના અંતર્મુખતાના ખીલેલા પુષ્પો ક્યારેક આપણામાં પણ ખીલે. આ સદગુણ પણ માગ્યું હોય કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, તો તમારા આંગણે મોટર નહીં, બંગલા નહીં, બાળક નહીં, લગ્ન નહીં, બધા કામ ફૂલ ખીલશે. પણ સદગુણ જેવો ભાવ હશે, જેવો ભાવ તેવા હરી ભળે. આવી સરસ પ્રાર્થનાઓ અને ધર્મગ્રંથ શાસ્ત્રો આપણને આટલું બધું આપવા માટે તૈયાર બેઠા છે. અને આવા કૌશલ્યામાં જેવા પાત્રો આપણને ઉદારતાથી એમના જીવનમાંથી આ વસ્તુ લેવા માટે એમણે પણ મુક્ત મૂકી છે કે લો કે મારા ઘરની અંદર તમારા ઘરની દીકરીઓ પુત્રવધુ બની આવે પણ એ ગંગાજી જેવા નિર્મળ પવિત્ર શાંત શીતળ. જો આપણા જીવનને એની સામે ઉભું રાખીએ, જેમ આઈનાની સામે આપણે ઉભા રહીએ છીએ અને આપણી જાતને જોઈએ છીએ, એમ કોઈક આવી સદાચારી સંસ્કારી વ્યક્તિની સામે ઉભા રહીને એમાં આપણી જાતને જુઓ જોઈએ. આઈનો તો ચોખ્ખો જ છે, પણ ક્યારેક આપણી જાતને જોતા જોતા આપણે આઈનો સાફ કર્યા કરીએ સાફ કર્યા કરીએ, પણ આપણી ઉપર ધૂળ છે એ આપણને ના દેખાય. ક્યાં કેમ ચોખ્ખો નથી લાગતો? આઈનો લુછ્યા કરે જોવે છતાંય ફરી, પણ ધૂળ પોતાની ઉપર છે, આઈના ઉપર નથી. આ વસ્તુ જો વ્યક્તિને સમજાય કે સામે કોઈ સદગુણી સદાચારી વ્યક્તિની સામે ઉભા રહીને આપણી જાતને તપાસીએ તો કૌશલ્યામાં આપણને આટલે દૂર સુધી લઈ જાય છે ને. રામ શપથ મેં કિન્ન, અને કેવો હૃદયનો નિખાલસતાનો ભાવ વ્યક્ત કરે છે. નિર્દોષતાનો ભાવ ક્યારે આવે? જયારે જીવનમાં કશું જ એવું ન થયું છતાંય કે એક બસ હું આ કર મારા હૃદયપૂર્વક કહું છું, જીવનમાં આવું ક્યારેય નથી કર્યું, છતાં આજે હું આપને આગળ કહું છું એ પ્રમાણે કરવા તૈયાર થયો છું. આ છે નિખાલસતા નિર્દોષતા કૌશલ્યમાની કે રામ શપથ મેં કિન્ન ન ખાઉં, ક્યારે આવું કામ મેં મારા હાથે કર્યું જ નથી, છતાં જયારે આપ કહો છો ને તો ભલે આપની આજ્ઞા અનુસાર એ કાર્ય કર. એટલે સમર્પણ નિર્દોષતા હૃદયની નિખાલસતા જોવા મળે એની અંદર. કોઈ પણ વ્યક્તિની આગળ પોતાની જાતને સંપૂર્ણ મુક્ત રીતે મૂકી દેવી જોઈ લો તો આ ભાવ કૌશલ્યામાં આપણને દર્શન કરાવ્યું.